સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 22, પ્રસારણ તારીખ 17 મે 2007.
ખેડૂત સભાઓમાં ખૂબ સારો પ્રતિભાવ આપનારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના જયેશભાઈ અને અન્ય ખેડૂત મિત્રો તથા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગામ મોટા ભડલાના સજ્જતાનો સંઘ શ્રોતા મંડળના સંયોજક રમેશભાઈ ધરજીયા, હંસરાજભાઈ, પથાભાઈ સરપંચ અને ભીખાભાઈ મેયર તથા મંડળના સભ્ય તમામ ખેડૂત મિત્રોને આજે ફરી એકવાર નમસ્કાર.
શું વાત છે લાલ, 2 અઠવાડિયા થઈ ગયા તો હજી એ મુલાકાત થી આટલા બધા ખુશ છો?
જો માં એનું કારણ છે, ગામમાં પ્રવેશો અને તમારું ઢોલ ત્રાંસાથી સ્વાગત થાય. નાની નાની દીકરીઓ કપાળે કંકુના ચાંદલા કરીને તમારું સ્વાગત કરે. બહેનો સજ્જતાનો સંગ લાવે, ખેતીમાં રંગના મીઠા ગીત ગાય, ખેડૂત મિત્રો કાર્યક્રમના નામના સૂત્રો ફૂગાય, તો એ બધું ભૂલી કઈ રીતે શકાય?
કે તો એમ કરો, આજે ખેડૂત સભામાં થયેલી ચર્ચાની વિગતો જ આપણે મિત્રોને સંભળાવી દઈએ.
ઉમા, હું પણ એવી તૈયારી સાથે જ આવ્યો છું, કારણ કે મોટા ભડલાની ખેડૂત સભામાં ડોક્ટર પરાશાએ જે વાત કહી ને એ તો એકે એક ખેડૂતે ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે.
હા, એમાં ખેતીના આયોજન અંગેની વાત તો ખરેખર ખૂબ સરસ છે.
ખેતી એક એવો વિષય છે કે એમાં કાલે આવું જ થશે એવું કેવું મુશ્કેલ છે. ભારતની ખેતી આવનાર 10 વર્ષ પછી શું પરિસ્થિતિ થવાની છે એ હું જાણું છું. જે ક્યાંય નથી આલે એમ ભણી શકે એવું નથી, એ જ ખેતી કરે છે. હકીકતમાં ખેતીમાં સૌથી વધારે હોશિયારની જરૂર છે. તમે નક્કી કર્યું કાલે આ વાવવાનું છે અને રાતના 10 ઇંચ વરસાદ પડી ગયો, તમારો આખો ટોટલ પ્રોગ્રામ બંધ રહેશે. તમે 10 મજૂર કરેલા છે એને તમારે બીજા કોઈ કામે લગાડવા પડશે. કોઠા સુધીની ખાસ જરૂર છે. તમારો અનુભવ નાનું મોટું લખીને તમે જે વર્ષોનો નીચોડ હોય છે, તમે વાંચન ચાલુ રાખો. અમે નવા ખાસ કરીને જે યજવાનીઓ છે એને કહું, વાંચવાનું ચાલુ રાખો. ખેતીને લગતી નાની નાની પુસ્તિકાઓ, બુક મગાવો. હું હંમેશા ખેડૂતોને કહું છું, તમારી પાસે કોઈ ગુજરાતમાં ખેતીવાડીની 4 યુનિવર્સિટી છે, એમાંથી કદાચ કોઈ આમાંથી એમની પાસે એડ્રેસ હશે કે ભાઈ આપણા નજીકમાં નજીક આ સંશોધન ફાર્મ છે, એ આટલા આટલા પાક ઉપર કામ કરે છે, ત્યાંના વૈજ્ઞાનિકનું નામ આ છે, આપણને તકલીફ પડે તો આ ફોન નંબર ફોન કરવાથી આપણને જવાબ મળે, એ આપણી પાસે નથી. અથવા તો બહુ હશે તો કોઈ એકાદ બે માણસ પાસે હશે. ટૂંકમાં 98% ખેડૂત એવા છે કે જે માહિતીનો અભાવ છે. હવે માહિતીનો અભાવ એટલે સરકાર તરફથી, યુનિવર્સિટીઓ તરફથી, કંપનીઓ તરફથી, આવા રેડિયો ટોક, સજ્જતા સંઘ, DSC તરફથી આવા ઘણા પ્રયત્નો થાય છે, પણ આપણે ભૂલી જવાની આદત છે. કારણ કે આપણે ક્યાંય નોંધ નથી કરતા, આપણે કાંઈ વાંચતા નથી. સાંભળવું એ થોડાક દિવસ યાદ રહે, પાછા આવતા વર્ષે ફરી જરૂર પડે ત્યારે નવેસરથી પૂછવાનું. આજે એક વૈજ્ઞાનિક હોય તો એ આખા દેશ માટે કેટલું બધું લખાણ, એને વર્ષો સુધી 30-40 વર્ષ સંશોધન કર્યું, લખીને કેટલી બુકો લખી જાય. પણ ખેડૂત 40 વર્ષ સુધી ખેતી કરે પણ એ એના છોકરાને વર્બલી મોઢે બધું કહેશે, પણ લખીને કોઈ ડાયરી નહીં આપે. વૈજ્ઞાનિક કાંઈ સંશોધન નથી કરતો. એ ગામડાઓમાં ફરતો ખેડૂતને મળે ને એને કાંઈક નવું જોવા મળે તો પોતાની રીતે નોંધ કરી લે, પછી એના ફાર્મમાં જઈને ટ્રાયલ કરે અને એમાંથી સારું લાગ્યું એ લખે. બાકી સાચો વૈજ્ઞાનિક તો ખેડૂત જ છે. તો હકીકતમાં આપણે ઘણું બધું કરવાની જરૂર છે અને જાગૃતતા, નોલેજ માટે, જ્ઞાન માટે અંદરથી શોખ જગાવવાની જરૂર છે. હું ખેડૂત છું વર્ષોથી, મારી 5 પેઢીમાં કોઈ બેંકમાંથી કે સહકારી મંડળીમાંથી લોન નથી લીધી, કારણ કે અમે ગણતરીપૂર્વક ચાલીએ છીએ. કોઈ પણ કામ નવું કરતા પહેલાં એની ગણતરી કરો. આપણે ખર્ચ કરીએ છીએ એ સમયમાંથી શું મળશે, અને એમાંથી મળે એવું હોય તો જ એ ખર્ચ કરો. અને હંમેશા ગણતરી, જયારે સારા વર્ષ હોય ત્યારે બચાવો, બેંકમાં પૈસા મૂકો, ખરાબ વર્ષે એ જ પૈસા તમને કામમાં આવશે. અને એવી રીતના જ પાણી પણ ખેતીમાં બચાવવાની વસ્તુ છે.
આધુનિક ખેતીમાં બિયારણો સુધારેલા આવે એટલે એને એક સાથે વધુ પોષક તત્વોની પણ ખૂબ જરૂર પડે. મિત્રો, ખાસ કરીને કપાસ અને મગફળીના પાક અંગે એમણે આપેલી સલાહ તો ગુરુ ચાવી જેવી છે.
કોઈ પણ ટેકનોલોજી માર્કેટમાં આવે, કોઈકે કીધું સારું છે ને વાવો એટલે આપણે વાવી દીધું, એ સારું છે કે નહીં એનું આપણે એક તો તારણ નથી કાઢ્યું, કે એના વિશે આપણે કોઈને ડિટેલમાં પૂછ્યું નથી, આપણે વાવી દીધું. પહેલાંની જે આપણી હાઇબ્રિડ વેરાયટી, હાઇબ્રિડ 6 છે, હાઇબ્રિડ 4 છે, હાઇબ્રિડ 8 છે, એ સંકર વેરાયટીઓની અથવા તો આપણે દેશી કપાસ એની જરૂરિયાતો, વાવેતરની રીતો, પ્રેક્ટિસ આખી હતી એ શું છે અને BT જરૂરિયાત શું છે, એ બંને અલગ અલગ છે. આજે આપણે તકલીફ જે તમને થઈ છે એ બંનેની જરૂરિયાત અલગ છે અને જરૂરિયાત જાણ્યા વગર આપણે વાવવા માંડ્યા છીએ. એટલે તો આપણે એની જરૂરિયાત પૂરી કરીએ તો એ સુકાવાનું બંધ થઈ જશે. આપણે પેલાની વેરાયટીમાં પાયામાં ખાતર આપતા, દેશી ખાતર ભરતા. દેશી ખાતર તો ઢોર ઓછા થઈ ગયા, જોતું હતું પેલા એટલું મળતું નથી. પાયાનું ખાતર આપીને પછી મૂકી દેતા. આગળની વેરાયટીમાં શું ફૂલ છે, ફાલ છે, નાના નાના ઝીંડવા ને લીલી બહુ બગાડતી. અને એ વેરાયટી એવી હતી કે ઝીંડવાના 45 દિવસે ફૂલ ચાલુ થાય, પછી ધીમે 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 આવ્યા કરે 110, 15, 20, 25 દિવસ સુધી. એટલે પહેલો ફાલ, બીજો ફાલ, ત્રીજો ફાલ, એમ ધીમે ધીમે આવ્યા કરે. નીચેના ઝીંડવા મોટા થતા જાય અને દિવાળીના ટાઈમ ઉપર આપણે એને વીણવાનું ચાલુ થાય તો ઉપર ફૂલ ને ફાલ ચાલુ ને ચાલુ હોય. પાછા એવી વેરાયટી હતી. ત્યારે બીટી કપાસની એક એવી ખાસિયત છે કે એક જ સાથે જોઈએ એટલો જોરદાર ફૂલ ફાલ લે છે. અને એમાં લીલીયડનું કોઈ નુકસાન થઈ જાય, 25-30% ફાલ ખરી જતો હતો, ઝીંડવા ખરી જતા હતા નાના નાના, એવું કોઈ ખરણ થતું નથી. ફૂગથી થોડું ઘણું ખરણ થાય છે, પણ લીલીયડનું નુકસાન થઈ જાય, ઝીંડવાઓ ખરતા હતા કે નુકસાન પામતા હતા એ કઈ થતું નથી. એટલે જેટલા ફૂલમાંથી ફળ થાય છે એટલે ઝીંડવા થાય છે એ બધા ટકી જાય છે. અને એને એ સમયે જોરદાર ખોરાક અને પાણીની એક સાથે વધારે જરૂર પડે છે. અને એ આપણે આપી ન શકીએ. અને તમારા ગામની મારા ગામની બેની જમીન સરખી જ છે, એમાં કાળી માટીનું લેયર બહુ છે, નીચે કાંકરિયાત છે. વરસાદ પડ્યા પછી થોડી પણ ગેપ પડે અઠવાડિયે તો તરત ઉપર સુકાઈ જાય. એટલે અઠવાડિયામાં ઉપરનું 2-3 ઇંચનું લેયર માટીનું છે, એમાંથી પાણી નીચે જતું રહે અને છોડને એકદમ સખત ખોરાક અને પાણીની ગેપ પડે અને પાકમાં જે કાંઈ ઝીંડવા હોય એ ફાટી જાય પછી, જો વધારે વરસાદ લંબાય તો. હવે આવા સમયે શું કરવું? જે વિસ્તારોમાં જમીન છીછરી હોય, માટીનો દળ ઓછો છે, લાલ જમીન છે, કાંકરિયાત જમીન છે, એમાં પાણી જલ્દી નીતરી જવાનું છે, તો એવા ખેતરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હવે ઊંડા મૂળ વાળી વેરાયટીઓ ઘણી બધી માર્કેટમાં આવી ગઈ છે. તો અત્યારે હવે ઘણી બધી કંપનીઓ એવી વેરાયટીઓ કે જેના મૂળ સીધા જઈને ઊંડા જઈને 1.5 ફૂટ સુધી જઈ શકે, તો અઠવાડિયું પાણી અને વરસાદ ખેંચાય તો પણ એ ટકી શકે, એક આ કાળજી રાખવાય. ઉપરાંત એમાં ખાતરનો ડોઝ આપણે પહેલા આપતા તેના કરતા થોડું આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુરત કોટન રિસોર્સેસને આપ્યો છે નવો ડોઝ, કે ભાઈ આપણે પહેલા આપતા એમાં થોડો ચેન્જ કરો. 1 એકરે 75 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 75 કિલો પોટાશ. પહેલાના સમયમાં એવું હતું કે પોટાશનું પ્રમાણ ઓછું રાખતા આપણે, પણ એને રોગની સામે લડવા માટે, ચૂસિયા સામે લડવા માટે પોટાશનો બહુ, ઓલા ફોસ્ફરસનો અને પોટાશનો બહુ મોટો રોલ હોય છે. એટલે એનપીકેમાં જે પોટાશ છેલ્લું એ કોષની દિવાલો મજબૂત કરે, જાડી કરે અને એનાથી ચૂસિયાની સામે પ્રતિકારક શક્તિ ડેવલપ થાય, રોગ સામે પ્રતિકારક શક્તિ ડેવલપ થાય. તો એના માટે ખાસ આપણને રક્ષણ મળશે. એટલે પોટાશ વધારવાનું કહે છે વૈજ્ઞાનિકો. ઝીંડવાની સાઈઝ પણ વધારશે, તેલના ટકા વધારશે, તારની લંબાઈ વધારશે પોટાશથી, અને છોડને એકદમ ટકાર ઉભો રહેવામાં મદદ કરશે, મૂળ પણ સારા એવા દૂર જશે. એ સિવાય તમારે જ્યારે એકદમ એને વધારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જરૂર પડે છે, નવા ખોરાક બનાવવાની વધારે જરૂર પડે છે, એના માટે વૈજ્ઞાનિકોએ કીધું કે 1 એકરમાં 8-10 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અથવા મેંગેનીઝ જેવા માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ પણ અંદર નાખવા, જેથી વધારે લીલો જે પાનમાં લીલો ભાગ હોય છે એમાં ક્લોરોફિલ હોય છે, અને ક્લોરોફિલ બનવાનું છે એ બને છે મેંગેનીઝ અને મેગ્નેશિયમમાંથી. તો આ તત્વ નાખવાથી છોડ લીલા રહે છે અને વધારે ખોરાક બને, અને એ મૂળથી પણ વધારે ખોરાક લઈને ઝીંડવા અને ફૂલ એક સાથે બેસે છે અને પોષવામાં મદદ કરે છે, અને જે પાન લાલ થવાની પ્રક્રિયા છે એને દૂર રાખે છે. એટલે તમારો છોડ છે એ સુકાય નહીં.
વાહ પરાશરભાઈ વાહ, તમે તો સજ્જતા સંઘ અને ડીએસસી ની ચિંતા સાવ ઓછી કરી દીધી.
કારણ કે છેવટે તો ડીએસસી અને સજ્જતા સંઘ એમ જ ઈચ્છે છે કે આપણા રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂત મિત્રોની ખેતી પોષણક્ષમ બને, ઓછા ખર્ચે એમને વધુ ઉપજ મળે અને સાથે જંતુનાશક દવાઓનો વપરાશ પણ ઘટે,
બિલકુલ,
જેથી પર્યાવરણને કે જીવસૃષ્ટિને નુકસાન થતું અટકે.
લાલ, આ ખેડૂત સભાઓમાં ખેડૂત મિત્રોના પ્રતિભાવ સાંભળ્યા પછી તો એવું જ લાગે છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ અને સજ્જતા સંઘ તથા ડીએસસી ના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે.
મોટા ભડલાના સરપંચ પથાભાઈએ તો આ ફાયદો ધ્યાનમાં રાખીને જ હવે દર ગુરુવારે મોટા મોટા લાઉડ સ્પીકરો ઉપર જ આપણો આ કાર્યક્રમ સંભળાવવાની વ્યવસ્થા કરી છે.
શું વાત છે!
હા, એમણે મને જે કહ્યું ને એ પણ સાંભળવા જેવું છે.
મારું નામ પથાભાઈ, સરપંચ માહિતી મળે તો બધા ઉપયોગ કરવા માંડી ગયા, તો બધા સાંભળે એને જયારે ગોઠવે ત્યારે ભલે ગોઠવે.
એમ તો ભીખાભાઈ મેર પણ કેવા ઉત્સાહી ખેડૂત છે નહીં?
અરે એમનો ઉત્સાહ અને નવું નવું જાણવાની ઉત્કંઠા કોઈ યુવાન જેવી છે. સાંભળો,
તમે માહિતી આપી, ખૂબ ખૂબ કામ લાયક સેવી, કપાસ, જીરું કે એરંડા, મગફળી કે રાય, જેની બધી ખેતી વિશે તમે વાત કરી એ અમને ખૂબ આનંદપૂર્વક વાત થઈ, બધી રસ આવ્યો. અને રમેશભાઈ છે, નરસિંહભાઈ, એ ગુરુવારે તમારો રેડિયોનો પ્રોગ્રામ સાંભળે છે, બિયારણ વિશે છે, કોઈ રોગ વિશે છે, એ બધી એમને કે ફોન દ્વારા કે રમેશભાઈને વાત કરશું, અમારી ચર્ચા મીટિંગમાં કરશું.
પણ લાલ, એનો સૌથી વધુ યશ આપવો જોઈએ ધારડીના જયેશભાઈ, કે મોટા બડલાના રમેશભાઈ અને હંસરાજભાઈ, કારણ કે એમના જેવા યુવાન ખેડૂત મિત્રો આધુનિક ખેતીની માહિતી એકઠી કરે, એની ચર્ચા કરે અને ખેતીમાં એનો અમલ કરે તો કોઈ ગામમાં ખેતીની સમસ્યા જ ના રહે. જયેશભાઈ, આપણી આ ચર્ચા બીજા મિત્રોને સંભળાવ્યા પછી શું કરે છે અને તેનો ધારડીની ખેતીમાં કેવો ફાયદો થયો છે એ પણ સૌ ખેડૂત મિત્રોને સંભળાવી દઈએ.
હા, દર ગુરુ વખતે અમે સસ્તા સંઘ લાવા ખેતી મરંગ સાત વિશે નિયમિત બધા શ્રોતા મિત્રો સાંભળવા બેસી છી અને બીજા ખેડૂત મિત્રોને જાણકારી આપી છી અને સાથે નોટબુક લઈને આમ લખવા જઈ છી. હું તો ચોક્કસ મિત્રો ને એટલે બીજા મિત્રો પણ કે હોય એટલે બધાને માહિતી મળે. એક મિત્ર લખીએ આપણે તો બધા ગામની અંદર કહી શકીએ કે આપણે જો આ વિશે આ સસ્તા સંઘમાં જે કાર્યક્રમ ચર્ચા થઈ છે વિશે લખતા જઈ છી બધા મિત્રો ને જાણ કરીએ છીએ અને જે આ મીટિંગ થઈ હતી એને અમને ખેડૂત મિત્રોને ખૂબ જ માહિતી મળી હતી સસ્તા સંઘની.
અને એવું જ કંઈક મોટા બડલાના સજ્જતાનો સંઘ શ્રોતા મંડળના સંયોજક રમેશભાઈ ધરજીયાએ કહ્યું છે, એ પણ સાંભળો.
હા, ગુરુવારે અમે બધા શ્રોતા મંડળના સભ્યો ભેગા થઈને કાર્યક્રમ હાથની વિશે આવે છે ને સાંભળવી છે. પછી એમાં બધી ચર્ચા કરવી, કોઈ પ્રશ્ન એમાં થતો હોય તો પાછા ફોન કરવી આ ડીએસસી માં. હા, અમે ડીએસસી માં ફોન કરીએ ને પછી અહીંયા લખાવી, પછી બધી માહિતી મોકલાવી આપો. પેલા ખાતર ની માહિતી આપે, ખેતીવાડી નો કોઈ બીજો પ્રશ્ન હોય તેનું લેખિત માં આપે છે.
બરાબર છે,
સીડી મોકલાવે છે.
નહીં વાહ, તમારા જેવા યુવાન મિત્રોને તો ખૂબ ખૂબ ખૂબ
ખૂબ ધન્યવાદ. તમારે હાલ તો એટલું જ કરવાનું છે મિત્રો, તમારા ગામમાં સજ્જતાનો સંઘ શ્રોતા મંડળ રચવાનું છે, તમારા ગામમાં કયા કયા પાકોની ખેતી થાય છે તેની માહિતી અમને મોકલવાની છે, સાથે એમાં કઈ કઈ સમસ્યા આવે છે કે કઈ મૂંઝવણ છે એ કહેવાનું છે.
હા, અને આવી સમસ્યાનો ઉકેલ સાંભળવા દર ગુરુવારે બધા મિત્રોને એકઠા કરીને કાર્યક્રમ સાંભળવાનો.
બિલકુલ સાચું, અને એમાંથી ગમતી ચર્ચા ફરી ફરી સાંભળવા જરૂર હોય તો સીડી મગાવવા ડીએસસી માં વિકાસભાઈ, પરેશભાઈ
કે
રમેશભાઈ ને
95 17 17 235 995.
હા, આ ફોન કરીને કે પત્ર લખીને માહિતી મંગાવવાની છે. અને કૃષિ નિષ્ણાત ની સલાહ અમલમાં મૂક્યા પછી એનું કેવું પરિણામ આવ્યું એ અમને જણાવવાનું છે.
હા, અને દર ગુરુવારે જે માહિતી અપાય તે લખીને યાદ પણ રાખવાની,
કારણ કે એના આધારે જ અમે પૂછીશું એક સવાલ.
બિલકુલ, આજે પણ એ સવાલ તૈયાર જ છે.
બોલો બોલો.
લખો, કપાસની આધુનિક ખેતીમાં એક એકરે રાસાયણિક ખાતરનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
કપાસની આધુનિક ખેતીમાં એકર દીઠ રાસાયણિક ખાતરનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? મોટા બદલામાં ડોક્ટર પરાશાજીએ કહ્યું છે,
દર ગુરુવારની જેમ આજે સાંજે પણ રાતના 9:30 અને તમારા ફોન આવતા ચાલુ રહેશે તો ત્યાર પછી પણ 95 27 17 235 995. આ નંબર ઉપર લાલ ડોક્ટર પરાશરાજી અથવા પરેશભાઈ, વિકાસભાઈ કે રમેશભાઈ જવાબ અને ખેતીની સમસ્યા રેકોર્ડ કરવા બેઠા છે.
અને હવે કાર્યક્રમ નંબર 19 માં પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનારા ફોન કે પત્ર મિત્રો માંથી ડ્રોમાં વિજેતા થયેલા બે મિત્રોના નામ.
મિત્રો, અમે પૂછેલું કે મગફળીમાં ઉગસુકના કારણે કેટલા ટકા બિયારણ મરી જાય છે
અને એનો સાચો જવાબ છે 20-30%.
તો આ સાચો જવાબ આપનારા દોસ્તોમાંથી 151 રૂપિયાના બીજા ઇનામ માટે વિજેતા બને છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોકના ઠાકોર બાબુભાઈ પોપટભાઈ.
અને 251 રૂપિયાના પ્રથમ ઇનામના ભાગ્યશાળી વિજેતા બને છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામ રાજપરાના રોજાસરા છનાભાઈ બચુભાઈ.
તમને બંનેને ઇનામ મુબારક. બાકીના દોસ્તોનો પણ ખૂબ 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 આભાર અને ધન્યવાદ.
ધન્યવાદ. તો હવે યાદ કરાવી દઉં પત્ર લખવાનું સરનામું. દોસ્તો, સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
ડીએસસી
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. આવતા અઠવાડિયે આવીશું જમીન ચકાસણી અંગેની અગત્યની માહિતી લઈને, કારણ કે આપણી આ મિત્રતા અતૂટ છે. કેમ કે આગા ખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી રજૂ થતા આ કાર્યક્રમની આપણી આ યાત્રા વણ અટકી ચાલુ જ રહેવાની છે.
એટલે ગુરુવારે ભૂલ્યા વિના રેડિયો ફરતા ગોઠવાઈ જજો અને સાંભળજો
સજ્જતાનો
સંઘ લાવે ખેતીમાં રંગ. આવજો, નમસ્કાર.